संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वेतरागश्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या पक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचन
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट तारीख रविवार तारीख 9 सितंबर 2012 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 636 भवाणिया भादरवासुद नोम गुरुवार 1951 निमित्ते करीने जेने हर्ष थाय छे निमित्ते करीने जेने शोक थाय छे निमित्ते करीने जेने इंद्रियजन्य विषय प्रत्ये आकर्षण थाय छे निमित्ते करीने जेने इंद्रियने प्रतिकूल एवा प्रकारोने विषे द्वेष थाय छे निमित्ते करीने जेने उत्कर्ष आवे छे निमित्ते करीने जेने कषाय उद्भवे छे एवा जीवने जेटलो बने तेटलो ते निमित्तवासी जीवोनो संग त्यागवो घटे छे अने नित्य प्रत्ये सत्संग करवो घटे छे। कृपाळु देवे આગળને એક પત્રમાં લખ્યું હતું નિમિત્ત એ કંઈ કરતું નથી પણ છતાં જીવ નિમિત્તાધીન બને છે આ એક સિદ્ધાંત પ્રાય સિદ્ધાંત જેવું લાગે છે જેમ લોક 5 દ્રવ્યનો સમૂહ છે એમ આ જગત નિમિત્તોનો સરવાળો છે તમામ પ્રકારના નિમિત્તોનો સમૂહ એટલે જગત જીવ જગત હૈ કર્માધીના જીવ જગત હૈ નિમિત્તાધીના સામાન્ય જીવ જગતની અંદર જે અનાદિથી મિથ્યાત્વ સાથે અજ્ઞાન સાથે પરિભ્રમણ કરે છે આ જીવની સ્થિતિ નિમિત્તને આધીન છે એટલે કૃપાળુદે લખ્યું કે પ્રાય સિદ્ધાંત થઈ પડ્યો છે નહીં પણ સિદ્ધાંત જેવું લાગે છે કારણ કે જગતના જીવોને નિમિત્તે કરીને એની આખી સ્વભાવની પરિણતિ એ થયા કરે છે અને આવું અનાદિકાળથી સતત ચાલુ છે નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે કંઈ પણ નિમિત્ત બન્યું એટલે જીવને હર્ષનો એક વિભાવ આવે છે નિમિત્તે કરીને જેને શોક થાય છે આ હર્ષ અને શોક એ જીવનો સ્વભાવ નથી અને એ જીવ પોતાના સ્વભાવમાં રહે તો જેને આપણે કહીએ કે રાગ દ્વેષ રહિત કશાય વિભાવ રહિત એ રહે. પણ એવું તો જોવા નથી મળતું, જીવ કંઈ સમાધિસ્થ નથી સંસારમાં, નિમિત્તને આધીન છે. અને નિમિત્તને આધીન છે એટલે એને વારંવાર હર્ષની લાગણી થઈ આવે છે, શોકની લાગણી થઈ આવે છે, ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે. નિમિત્ત કરીને કંઈ ન હોય પણ એવો પદાર્થ જુએ તો તરત જ, સારી વાનગી હોય તો એને આરોગવાનું મન થાય છે, સારા આભૂષણો હોય તો એને પહેરવાનું મન થાય છે. આ નિમિત્ત કરીને સારા દ્રશ્યો હોય તો જોવાનું મન થાય છે. પાંચે ઇન્દ્રિયોના વિષયોનું જો કોઈ નિમિત્ત મળે તો ઇન્દ્રિયોના વિષય તરફ જીવની વૃત્તિ જાય છે, અને વૃત્તિ જતાં એ પ્રવૃત્તિ કરે છે. તો જીવની વૃત્તિ પ્રવૃત્તિનો પ્રાયે આધાર નિમિત્તો છે. નિમિત્ત મળે તો થાય છે, નિમિત્ત કદાચ ન મળ્યું હોત તો ન થયું હોત. ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે. આગળના એક પત્રમાં કહ્યું હતું કે જીવને ઇન્દ્રિય બળ વધે અને એ બળને વિકારના હેતુ એવા નિમિત્ત મળી જાય, અને એ નિમિત્ત મળે ત્યારે કયો બળ, કઈ ઇન્દ્રિયોનું બળ જોર કરે, તો કે જેનામાં વિકારના પૂર્વના સંસ્કાર રહ્યા છે તે નિમિત્તાદિ યોગ પામીને વિશેષ પરિણામ પામે છે. જેમ બીજ છે, એ બીજને તથારૂપ કારણો નિમિત્ત રૂપે મળે તો વૃક્ષાકાર રૂપે પરિણમે. તો બીજ વૃક્ષાકાર રૂપે પરિણમે, બીજનું વૃક્ષાકાર રૂપે પરિણમવું એમાં જે સંસ્કાર છે એ પ્રમાણે જ પરિણમે. લીંબોડીનું બીજ હોય તો લીમડા રૂપે પરિણમે, અને આંબાનું બીજ હોય તો આમ્ર વૃક્ષ રૂપે પરિણમે. એમ આ જીવને પૂર્વના સંસ્કારોનું બીજ છે, અને આવા નિમિત્ત જ્યારે મળે છે ત્યારે નિમિત્તે કારણ તરીકે, અને કારણ નિમિત્ત એને કહે છે, એ કારણ પરમાત્માનું છે. એ કારણ એને પામે છે તો એને ઇન્દ્રિય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે. જીવને નિમિત્તથી જ કેટલે હદ સુધી થાય છે કે જીવની અંદર વૈરાગ્ય પણ નિમિત્તથી જાગે છે, શોક પણ નિમિત્તથી જાગે છે, હર્ષ પણ નિમિત્તથી જાગે છે, અને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે, અશુચિ પ્રત્યે આપણને દ્વેષ થાય છે, નિમિત્તને કારણે થાય છે. કેમ કે ઇન્દ્રિયોને પ્રતિકૂળ છે, પદાર્થ પદાર્થની રીતે જોવાથી એમાં રાગ દ્વેષના પરિણામ થવાની કોઈ સંભાવના નથી, પરંતુ એ જ્યારે એને કંઈ પણ પ્રકારના નિમિત્તને પૂર્વના સંસ્કારોનો યોગ મળે ત્યારે એ નિમિત્ત કાર્યકારી બને છે. જ્ઞાની પુરુષના નિમિત્તથી જીવનું કલ્યાણ થાય, પણ જીવમાં જો એ પૂર્વના સંસ્કાર ન હોય, શિષ્યત્વના સંસ્કાર ન હોય, તો ગુરુનું નિમિત્ત શું કરે? શિષ્યત્વના સંસ્કારનું બીજ ન હોય તો એને ગુરુનું નિમિત્ત કોઈ ઉપકારી થાય નહીં. એટલે કહ્યું કે પૂર્વે અનંતવાર એને જ્ઞાની પુરુષો મળ્યા, સત્પુરુષો મળ્યા, સાક્ષાત તીર્થંકરનો યોગ થયો હશે. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતા જ્ઞાનીઓ, અનંતા અરિયંતો, અનંતા સિદ્ધો, અનંતા કેવડીઓ, અનંતા સંકીર્તિઓ થયા છે. તો આ જીવનો ક્યાંક ને ક્યાંક યોગ તો એનો થયો હોય, પરંતુ એને કાર્યકારી થયા નહીં, કારણ કે એનામાં એ બીજ નહોતું. આ નિમિત્ત વિદ્યમાન હોવા છતાં બીજ છે એ ઉપાદાન છે, એની ઉપાદાનની શક્તિ એ સંસ્કારિત ન હતી. એટલે જેવા સંસ્કારોનું બીજ, એવું નિમિત્ત પામીને જીવની અંદર પરિણામ થયા કરે છે, પરિણતિ થયા કરે છે. જીવની અંદર જ્યારે કોઈ પણ પ્રકારનો આધ્યાત્મિક વિકાસ થાય છે, પોતાનું સ્વરૂપ, પોતાની સત્તા, પોતાના ગુણો એ લક્ષમાં આવે છે, અને ગુણ ઉપર આધારિત જ્યારે એની સાધના થાય છે, ત્યારે એ નિમિત્તથી બનતા સંયોગોને પણ પરાસ્ત કરે છે. એની વૃત્તિ અત્યારે ઉદયાનુગત છે, એના ભાવ આત્માના પાંચ ભાવની અંદર એક ઔદૈક ભાવ છે. જેવો ઉદય એવો એનો ભાવ છે. પણ જ્યારે જીવ સાધક બને છે ત્યારે એ એનો ભાવ ઉદયનું નિમિત્ત ગમે તેવું મળે તો પણ પોતાના સ્વભાવના નિમિત્તના આધાર ઉપર એ રહેવા પ્રયત્ન કરે છે. આ સાધના કે ઔદૈક ભાવના વખતે જીવ ઔક્ષમિક ભાવમાં આવે, ક્રોધનો ઉદય છે અને જીવ એ ક્રોધને જાણવાનું શરૂ કરે, ભળવાનું નહીં. અત્યારે તો જે નિમિત્તનો ઉદય થાય એમાં જીવ ભળે છે. જ્યારે જીવની અંદર આવો જ્ઞાનનો પુરુષાર્થ સ્વગુણ તરફની દ્રષ્ટિ થાય છે અને એ અધ્યાત્મના બીજ ઉગે છે ત્યારે એ કોઈ પણ પ્રકારનું નિમિત્ત મળે છે ત્યારે પોતાના સ્વભાવ અનુગત ઉપશમનો ભાવ કરે છે, વસ્તુને જાણે છે, ભળતો નથી. આ ફેરફાર એના જીવનની અંદર જે થાય છે આ સાધના છે. જ્ઞાની કહે છે પણ જ્યાં સુધી આવો યોગ થયો નથી, ઉપાદાનની આવી યોગ્યતા આવી નથી, આવો જ્યાં સુધી જીવે પોતાના ભાવને કેળવો નથી, પોતાના ભાવને કેળવવો પડે. નિમિત્તાધીન વૃત્તિઓ ફરી ફરી ચલિત થઈ જાય છે, એ ચલિત ન થવા દેવા માટે અચળ ગંભીર ઉપયોગ રાખ. આ ઉપયોગની સાધના એણે કરી નથી એટલે ઉપયોગ રહેતો નથી, નિમિત્તના પ્રવાહની અંદર વહી જાય છે. જેમ સૂકું પાંદડું નદીના પ્રવાહમાં પડે તો શું થાય, એને પોતાનું કોઈ અસ્તિત્વ નથી, એને પોતાનું કોઈ બળ નથી, એ તો જેમ પ્રવાહ ખેંચે એમ ખેંચાતું જાય, જેમ દોરે એમ દોરાતું જાય. સામાન્ય માનવીનો આ ક્રમ છે, સામાન્ય મનુષ્યની આ સ્થિતિ છે. એ નિમિત્તના આધાર ઉપર આ જગતની અંદર પ્રવાહમાં તર્યા કરે છે, ભમ્યા કરે છે. શાસ્ત્રમાં વનસ્પતિમાં એક ચિત્રાવેલ નામની વનસ્પતિનો ઉલ્લેખ આવે છે. એ વનસ્પતિનો ગુણ એવો છે કે પ્રવાહની સામે તરવાની એનામાં તાકાત છે, એ પ્રવાહ ભેગી તણાતી નથી. આ બધા પાંદડાઓ ડાળા ઝાખડા બધા તણાય છે, પણ ચિત્રાવેલ એવી છે કે પ્રવાહની સામે જાય છે. આ પ્રત્યેક જીવની અંદર આ એનું ઉપાદાન છે. એ નિમિત્તના પ્રવાહમાં વહેવું આ જ કાંઈ એનું ધોરણ નથી, પરંતુ એની અંદર પરમ પારિણામિક ભાવ છે એને જાગૃત કરવો હોય તો પેલા ઉપશમનો ભાવ જાગૃત થાય, ક્ષયોપશમનો ભાવ જાગૃત થાય, ક્ષાયિકનો ભાવ જાગૃત થાય અને પછી પોતાના પરમ પારિણામિક ભાવને એ કરે. તો ઉપાદાનની જેમ જેમ યોગ્યતા વધારતા જાય તેમ તેમ નિમિત્તનું જે બળ છે એ બળનો પ્રતિકાર થઈ શકે. પરંતુ જ્યાં સુધી આવી સ્થિતિ પ્રાપ્ત થઈ નથી અને જીવ સંસારના એટલે સંસાર એ નિમિત્તોનો સરવાળો, એ સંસારમાં જ્યાં સુધી જીવ વહે છે, પ્રવાહમાં વહે છે, તો કે જે નિમિત્ત કરીને એને હર્ષ થાય, નિમિત્તે કરીને શોક થાય, નિમિત્ત કરીને એને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય, એવા વિષયો સામે આવે તો એને ઇન્દ્રિય જે ઇન્દ્રિયના વિષય હોય એના તરફ એને આકર્ષણ થાય, શૃંગારિક ભાવ જીવે તો ભોગની ચેષ્ટા થાય, કામભોગની ચેષ્ટા થાય, એવું કોઈ દ્રશ્ય જુએ તો એને એ પ્રકારનું દ્રશ્યને અનુકૂળ એનામાં એની વૃત્તિઓ જન્મે. આ બધું જ નિમિત્ત જન્ય છે, એને આકર્ષણ થાય છે. નિમિત્તે કરીને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે એને દ્વેષ થાય છે કે જે ગમતું નથી, તો દ્વેષની લાગણી થાત નહીં પણ એ સામે આવ્યો, આ વ્યક્તિ સાથે એને કંઈ ને કંઈ વાંધો વિરોધ છે, તો નજરે જોયાનો દુઃખ છે આપણે કહીએ, નજરે ન જોયો તો કંઈ ક્રોધ ન આવત, તો કંઈ દ્વેષ ન થાત, તો એનું કામ કરતા આનું કામ કરો. પણ જેવા ભેગા થયા ચાર આંખો મળી કે દ્વેષ ઉભરાયો, કેમ કે નિમિત્તે કરીને થયો, એનો સ્વભાવ નથી, એનો સ્વભાવ નથી પણ નિમિત્ત છે. નિમિત્તે કરીને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોનો વિશે દ્વેષ થાય. નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, ઉત્કર્ષ એટલે ઉભરા, લાગણીના આવેગ, લાગણીના આવેશ, કેટલાય લોકો આમ જરાક કંઈક એવું પ્રસંગ બને તો એવા ઉભરાઈ જાય. આપણે જેને કહીને કે ચા કરતા પ્યાલા ગરમ, મૂળ જેને હોય એને કાંઈ ન થાય અને આને હરખ, ડેગાની સાદી મેં કોણ દીવાના, અબ્દુલા દીવાના, એના જેવો ઘાટ છે કે પૈણે કોકને નાચ્યા આમ તો નિમિત્તે કરીને એને ઉત્કર્ષ આવે. આમ તો ગયો વરઘોડ, અમે હાલને ભાઈ શાંતિથી જે નાચવું છે નાચશે, પણ એનાથી રેવાય નહીં, બમણું નાચે. નિમિત્તે કરીને ઉત્કર્ષ આવે, આવા નિમિત્તમાં એ રહી શકતો નથી. પ્રવાહમાં તણાય છે, એની લાગણીઓ એટલી બધી કાબુની બહાર છે કે જરાક કંઈક આવો પ્રસંગ બન્યો તો બસ કંઈક બને તો એને તાલી પહેરા વિના મજા નો આવે, ઠેકડા માર્યા વિના મજા નો આવે. આ એને ઉત્કર્ષ આવે છે, આવેશ ઉત્કર્ષ આ બધી એની લાગણીઓ છે. નિમિત્તે કરીને જેને કસાય ઉદ્ભવે છે, કંઈ પણ વસ્તુ બની તરત જ ક્રોધ આવે. શું કરો છો, શું આમ છે? અરે જરા તું શાંતિ રાખ, જરા અભ્યાસ તો કરશે, એના કારણે થયું શું નહીં, એ કંઈ એની જરાય એક સમય પણ લાગે નહીં. જેવી ઘટના બની કે આને કસાય આવી જ ગયો, કાં ક્રોધનો આવ્યો, કાં માનનો આવ્યો, કાં લોભનો આવ્યો, અને કાં માયાનો આવ્યો. આ કસાયના પરિણામ થતા વાર જ નથી, આ નિમિત્તનો ઉદ્ભવ થયો નથી કે કસાય જાગ્યો નથી. નિમિત્ત કર, કારણ કે એનું જીવન આખું સ્વભાવ આધારિત નથી, ઉપાદાન આધારિત નથી, નિમિત્ત આધારિત છે. નિમિત્ત મળ્યું કે તરત જ ભડકો થયો. આપણે કે જરાક આટલું બોલો ને એટલે પછી ટમકું, ઘણા લોકો મમરા મૂકી દે, ટમકું મૂકી, શું કામ? એને ખબર છે કે હમણાં ચડી ઉઠશે, છે એવો કે નિમિત્તે કરીને એને કસાય થવાના, એ જરાય વિચાર નહીં કરે. નિમિત્તે કરીને જેને કસાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે. જ્ઞાની કહે છે જ્યાં સુધી આ દશા છે ત્યાં સુધી તું તેવા નિમિત્તનો ત્યાગ કર. જો તારે કર્મની પરંપરામાંથી બચવું હોય, જો તારે વિભાવોની પરંપરામાંથી બચવું હોય, જો તારે અનંત પરિભ્રમણના કારણોમાંથી બચવું હોય, તો તારી તાકાત અત્યારે નિમિત્તની અંદર સ્થિર રહેવાની નથી, નિમિત્તમાં વહી જવાની છે. કોઈ પોતાનું બળ નથી, મારું સ્વતંત્ર બળ નથી, તો હું પ્રવાહમાં ખેંચાઈ જવાનો છું. આવા સમયે જીવે શું કરવું? સાહેબ મારી પાસે એટલું જ્ઞાન નથી, એટલી સાધના નથી, એટલું તપ નથી, કઈ વાંધો નથી. તારી પાસે તપ નથી તો તારાથી ઉપવાસ નહીં થાય, પણ તો પછી તું જ્યાં ચારે બાજુ ભોગની વાનગીઓનો પદાર્થ છે કંદોઈની દુકાન પાસેથી નીકળવાનું બંધ કર. એટલું તો કરી શકીશ ને, કેમ કે જ્યાં તું નીકળીશ ત્યાં તારી વૃત્તિઓ તો ચલિત થવાની. વૃત્તિઓ ચલિત થાય એટલે ભાવ ચલિત થવાના, અને એ નહીં મળે તો કસાયના ભાવ થશે, કા માયા ના થાય, કા લોભ ના થાય, કા ક્રોધ ના થાય. કારણ કે તું નિમિત્તથી એટલો ઘેરાયેલો છો, નિમિત્તથી એટલો દબાયેલો છો. આવી જેની સ્થિતિ છે, નિમિત્તે કરીને જેની બધી જ જીવનની પ્રકૃતિ ચાલે છે, જીવનની બધી જ પ્રવૃત્તિનું કેન્દ્ર નિમિત્ત છે, જેવું નિમિત્ત આપો એવો ડાન્સ કરે, જેવો તાલ વગાડો એવો નાચો. નિમિત્ત છે એ તાલ છે, અને જીવનની પ્રવૃત્તિ છે એ નાચ છે. હવે તાલ અનુસાર નાચવાની જેને ટેવ પડી ગઈ છે, જે પોતાના પગ ઉપર ઊભો રહી શકતો નથી, એવા જીવોને માટે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ આવી સ્થિતિ હોય ત્યારે તારે જેટલો બને તેટલો નિમિત્તનો ત્યાગ કર. એટલે આપણે કહ્યું જેવો સંગ તેવો રંગ. બાળકની ઉછેરમાં કેળવણીમાં આપણે કહીએ કે એને સદનિમિત્તો મળવા જોઈએ, સારા નિમિત્ત, સારી સોબત, સારો સંગ, કે અહીંયા ન જવાય તારે આ ન જવાય. અનેક પ્રકારના બીભત્સ જે કંઈ પ્રવૃત્તિઓ છે એનાથી આપણે આપણા સંતાનોને દૂર રાખીએ, આપણે પણ જાતે દૂર રહીએ કે અહીંયા જઈએ ન ચાલે. બધી જગ્યાએ ફરવા જતા હોય પણ વેસિયાવાળો અહીંયા ન જવાય, બધી જગ્યાએ જતા હોય પણ દારૂની દુકાનમાં જઈને દૂધ પીએ ને તોય લોકો એમ કહે કે આને ટટકાય, ભલે પિયાલો દૂધનો હોય. નિમિત્ત આવી પ્રકારથી નિમિત્તથી દૂર રહેવું, આ સામાન્ય નિયમ, આ વ્યવહાર, આ વ્યવહાર ધર્મ છે. તાત્વિક ધર્મ હજી આગળ છે, પણ વ્યવહાર ધર્મ તો આ કહે છે કે જીવ જ્યાં સુધી પોતાના આત્મબળ એને કેળવું નથી ત્યાં સુધી એને નિમિત્તનો ત્યાગ કરવો, એને નિમિત્તથી દૂર રહેવું. હવે એ આવા ભાષણો સાંભળે કે નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્ત પર છે. અરે સાંભળવામાં નિમિત્તમાં ને નિમિત્તમાં હળી જઈશ તું, આમને આમ ઉકલી જઈશ. કારણ કે નિમિત્ત એ તને અસર કરે. ક્યારે? જ્યાં સુધી જેને નિમિત્તે કરીને હર્ષશોકના પરિણામ થાય, નિમિત્તે કરીને રાગદ્વેષના પરિણામ થાય, નિમિત્તે કરીને આકર્ષણ ઉત્કર્ષના પરિણામ થાય, એવા જીવોએ નિમિત્તનો ભરોસો કરાય નહીં. આપણે ત્યાં સાદી કહેવત કીધી કે ઝેરના પારખા ન કરે, ન કરવા. તો સારા નિમિત્તો માટે આ વ્યવહાર ધર્મ છે. આખો પત્ર સરસ સમજાવ્યો છે. અને એમાં જો સિદ્ધાંતની વાત લઈએ, એટલે કહ્યું કે સિદ્ધાંત નથી, નિમિત્તથી આમ થાય સિદ્ધાંત નથી, તો પણ કૃપાળુદેવ કહે છે પ્રાયે સિદ્ધાંત થયો છે. જગતના જીવોને જોતા એ સિદ્ધાંતરૂપ થાય છે, માટે એવા જીવોએ તો આવા નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગ એ નિમિત્ત છે અને આ જીવ નિમિત્તના પ્રભાવમાં આવી શકે છે. તો સત્સંગના નિમિત્તથી શું થાય? તો કે એ પ્રભાવી છે, એના ભાવો એની આધાર એવી છે કે સત્સંગની અંદર જેવો સત્સંગ મળશે એવો એ જીવને વળાંક મળે. જીવનની અંદર વિચારોમાં વળાંક મળે, વ્યવહારમાં વળાંક મળે. આપણે ત્યાં કહેવત છે કે કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે. તો જે નિમિત્તાધીન જીવ છે, આવો નબળો છે કે નિમિત્ત ઉપર એનું જીવનનું ઘડતર ચાલે છે, તો એને સારા નિમિત્તો અપાય. આપણે કહીએ છીએ કે આ સમાજની ભ્રષ્ટતાનું એક કારણ સંસ્કાર ભ્રષ્ટતા. તો ઘરોઘરની અંદર આ ટીવીનું કુનિમિત્ત છે. ન ધાર્યું હોય એવી જાતો, એવા વિકલ્પો, એવી વિભાવનાઓ, ટીવી જોવાથી જાણે અજાણે એક ઝેર રડાય આપણા મનની અંદર. આપણને લક્ષ નથી આવતું, ત્રણ ત્રણ કલાક, ચાર ચાર કલાક સામે બેઠા હોય અને સાસુ ને વહુ એકબીજા સાથે કારસ્તાન કરે, પતિ ને પત્ની એકબીજા કારસ્તાન કરે, ખોરાકની અંદર ઝેર આપી દે, ઓલો આને આમ કરે, ઓલો આને આમ કરે, આવા બધા કારસ્તાન આપણે જોયા કરે અને આપણને મજા આવે. શું થયું પછી? એને ખબર પડી કે નહીં? એને આને આમ કર્યું કે નહીં? આખી કહાની કલ્પના ઉપર કોઈ લેવા દેવા નથી. અને જુદા 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 પ્લોટ બનાવે, જુદા જુદા ડિટેક્ટિવની વાર્તાના આધાર ઉપર પ્લોટ બનાવે. આ ચાર ચાર કલાક સુધી આ નિમિત્તથી સંસ્કાર ભ્રષ્ટતા ન થાય તો શું? જેની પાસે પોતાનું બળ તો છે જ નહીં, એનું આખું ઘડતર કેવી રીતે થશે? તો એ નિમિત્ત એના થયા તો કે મોબાઈલની અંદર એ નિમિત્ત મળી ગયા, ઇન્ટરનેટમાં એ નિમિત્ત મળી ગયા. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં જીવને કયા નિમિત્તોનો સંગ છે? સત્સંગનો છે કે કુસંગનો છે? કુસંગનો છે. અને પછી એ આપણું સાંભળે પણ નહીં. આપણે કહીએ કે સો એડિક્ટ, આજની પેઢી એટલી એડિક્ટ થઈ ગઈ છે કે તમારી શિખામણની એને જરૂર. અને કહી દઈએ કે તમારે ડબડબ કરવું નહીં, કાંઈ કહેવું નહીં, અમને ખબર પડે છે, અમને ખબર પડે છે. હવે પતી ગયું ને, જો ઊંઘતાને જગાડી શકાયો, કોઈ સૂતો હોય તો એને જગાડી શકાય કે ભાઈ હું સુઈ ગયો છું, મને આટલા વાગે ઉઠાડજો, પણ જાગતાને એમ. આ બધા આખી પેઢી આ થઈ ગઈ છે. અને પેઢી તો નહીં, આ મોટા સિનિયરે આ થઈ ગયા છે. એને કહેવાતું નથી કે બંધ કરો આ બધા કારસ્તાન, આ ઝેર પીવાના બંધ કરો. શું થશે? તમે સાંભળી જોઈ જોઈને કરશો શું? એકબીજાનો દગો, કુટુંબના પરિવાર પ્રત્યે સિરિયલો કેવી ચાલે છે? અમે તો સોશિયલ ફેમિલી પિક્ચર જોઈએ છે. ફેમિલી પિક્ચરમાં ફેમિલીનો પ્રેમ વધે એ છે કે એકબીજાનો ઘાત કરવો અને મારી નાખવાનો, કાપી નાખવા, એ છે. એ સ્ટોરી શું છે? તો સ્ટોરીનું હાર તો આ જ છે કે કેને પાડી દેવો, કેને તોડી નાખવો, એની સામે દગો, ફટકો, વિશ્વાસઘાત અને ન કરવાના કારણે ખોરાકમાં ઝેર, જુદી જુદી રીતે એનું આ પ્રકારનું અનિષ્ટ કરવું, આને આ કહેવું, આને આ કહેવું, જૂઠું કહેવું, માયાના પ્રપંચો રચવા, આ આખો ખેલ ચાલતો હોય. અને આપણી પાસે કોઈ બળ નથી, આત્મ સ્વભાવનું બળ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે પણ અજ્ઞાનથી ઘેરાયેલો છે. હવે એ જ્યારે આની સામે હોય અને નિમિત્તની અસર થતી હોય તો શું થાય? ત્યારે જ્ઞાનીઓ કહે છે ભાઈ આ બહુ અસર કરે છે. સિદ્ધાંત કૃપાળુદેવ તો કે છે પ્રાયે સિદ્ધાંત જેવું છે. ભલે પંડિતો એમ કે નિમિત્ત કઈ કરતું નથી, પણ જ્યાં ઉપાદાનની નિર્બળતા છે ત્યાં નિમિત્ત જ સમર્થ છે. નિમિત્ત જ જીવનને દોરે છે. એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે આવા નિમિત્તોનો ત્યાગ કરવો. પણ નિમિત્તોનો ત્યાગ કરીને કરે શું? તો કે સત્સંગ કરવો. સત્સંગ કરો, સારું વાંચો, સારું સાંભળો, સારું વિચારો. આ સત્સંગની અંદર સત્પુરુષોનો બોધ સાંભળવો, વાંચવો, વિચારવો, પરસ્પર વિચાર વિમર્શ કરવો, આ બધા સત્સંગના માધ્યમ છે. સત્સંગ કરવો ઘટે નિત્ય પ્રત્યે, સત્સંગનું બળ મળે તો જુઓ એને બહારના નિમિત્તોથી પ્રભાવિત ન થવાનું સામર્થ્ય મળે કે નહીં. એક જીવ સત્સંગ કરે છે નિયમિત, અને સત્સંગથી એને સત્પુરુષનો સતનો આ બળ મળે છે, આત્માના જ્ઞાનનો. એ જ્ઞાનનો પછી ભલે સમાજની અંદર ગમે તેવા આવી પ્રકારના પરિબળો હોય તો પણ એને બળ મળે છે કે નહીં? પછી એ નિમિત્તના પ્રવાહમાં ખેંચાતો, એનામાં સંયમનું બળ, એનામાં તપનું બળ, એમાં સદગુણોનું બળ, એનામાં સંસ્કારોનું બળ, આ બધું સત્સંગથી મળે છે. અને નિત્ય સત્સંગ કરવાને કારણે એના જીવનમાં એક નવી શક્તિ ઊભી થાય છે કે જે આવા બધા દૂર નિમિત્તો છે એ દૂર નિમિત્તોની સામે એને પ્રભાવિત થતો નથી. જુએ તો એને કાંઈ અસર ન થાય, ધીરે 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 કરતો એને ટાળે. શરૂઆતમાં એને ઉપશમ ભાવ આવે, પછી ક્ષયોપશમ ભાવ આવે, અને પછી ક્ષયિક ભાવ આવે, અને પછી તો સ્થૂલીભદ્ર જેવી અવસ્થા થાય કે કોષાના રંગમહેલની અંદર ચાતુર્માસ કરે તો પણ વિકારનો અંશ પ્રગટે નહીં. આ સ્થૂલીભદ્ર કેવી રીતે થયું? કયું બળ આવ્યું? નિમિત્ત તો આ જ છે, અને એ જ નિમિત્ત જેની પાસે આ બળ ઓછું પડ્યું હતું એવા નંદીસણ ગયા તો એ વેશિયાના રંગમાં રંગાઈ ગયા. કામિનીના બાણે સાધુ વિંધાઈ ગયો, આપણે પદમાં ગાઈએ છીએ. કોણ વિંધાય છે? જેને સત્સંગનું બળ ઓછું પડે છે. સત્સંગ એ આપણા આત્માના ઉપાદાનને મજબૂત કરે છે, અને નિમિત્તો તો છે જ. આ નિમિત્તો જગતના અનંત જીવોનું જે શુભાશુભનું પરિણામ છે એ રૂપે આ જગત છે. જગત એ નિમિત્તોનો સરવાળો છે, સંસાર એ નિમિત્તોનો સરવાળો છે. એમાંથી તો આવું જ મળે, સારા નિમિત્તો મળે, એવું નથી ખરાબ જ મળે, સારાય મળે. પણ સારા ક્યારે ઉપયોગી થાય? કે આપણામાં એ તાકાત હોય તો. આપણામાં જ્યાં સુધી તાકાત નથી ત્યાં સુધી કયા નિમિત્તો આપણને અસર કરશે? જો વાતાવરણની અંદર રોગના પણ બેક્ટેરિયા છે અને સ્વાસ્થ્યના પણ છે, વનસ્પતિના કારણે એટલી બધી હવાની અંદર પણ તંદુરસ્તી આપણને આપે છે એ જ વાતાવરણ, અને રોગ પણ આ વાતાવરણ આપે. પણ જેનું શરીર મજબૂત છે, જેની વાઇટાલિટી જેને કહીએ જીવનશક્તિ મજબૂત છે, એ રોગનો પ્રતિકાર કરે છે અને સ્વાસ્થ્યને વધારે છે, તંદુરસ્તીને વધારે છે. એમ નિમિત્તો બધી જ પ્રકારના છે, પણ આપણી જેટલી પ્રકારની સજ્જતા હોય તેટલા પ્રકારમાં આપણે એ દૂર નિમિત્તોથી દૂર રહી શકીએ, અને સદ નિમિત્તોના આધાર ઉપર આપણી શક્તિનું વર્ધન કરી શકીએ. તો અહીંયા કહ્યું છે સત્સંગ. મોટામાં મોટો આ કાળની અંદર કૃપાળુદેવે કહ્યું છે કે દુષ્મ કાળને વિશે જીવના કલ્યાણ માટે સત્સંગ જેવો બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. આવો પ્રત્યેક મુમુક્ષુએ નિર્ધાર કરવો ઘટે છે કે આ નિમિત્તોની અંદર તું ટકી નહીં શકે, એને માટે તારે આ સત્સંગ કરવો પડશે. બળ મળશે, જીવનનું બળ સત્સંગમાંથી મળશે, પતનનું બળ બહારના નિમિત્તમાંથી મળશે. સંસાર એ પાળવા માટેનું નિમિત્ત છે, સત્સંગ એ ઉત્કર્ષ માટેનું નિમિત્ત છે. સત્સંગના અયોગ્ય તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. માનો કે સત્સંગ નથી મળતો ક્યાંય, ઘણા સ્થાન એવા છે, ઘણા લોકો આપણે ફરિયાદ પણ કરે છે કે અમને ક્યાંય સત્સંગ મળતો નથી, શું કરીએ? અને ઘણીવાર આપણને આવે તો કહે કે તમે તો બધા ભાગશાળી છો, તમે રાજકોટમાં સારું કૃપાળુદેવની ધરતીમાં તમે રહ્યો છો, તો તમને સત્સંગનો એક યોગ છે, એક લાભ છે. અમારે ત્યાં સત્સંગનો કોઈ લાભ નથી, આખો દી અમે શોધતા હોઈએ, અમારી પાસે સમય છે પણ અમને ક્યાંય સત્સંગ નથી. પછી આપણે ક્યાંય જાજુ કહેવાય નહીં કે અમે સત્સંગ છે પણ અમે ક્યાં જાય છે. એ તો હોય, તમે કયો તમે કે ભાઈ છે સત્સંગ, પણ અમારે કાંઈ એની યારે લેવા દેવા નથી. કેમ કે એ તો જેને જિજ્ઞાસુપણું છે એને સત્સંગનું મહાત્મ્ય છે, જેને જિજ્ઞાસુ નથી એને તો સત્સંગ એ તો કકડાટ લાગે કે રોજ ઉઠીને આ શું આવેલા છે, કે કામ થોડું ઘરનું કરો તો સારું કઈ. એમાં આ બધી વ્યક્તિગત વાતો છે. સત્સંગનો અયોગ છે જેને નથી મળતો સત્સંગ, એને શું કરવું? એને પણ તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. જે નિમિત્તથી વૃત્તિઓ ચલિત થાય, જે નિમિત્તોથી કશાયનું પરિણમન થાય, જે નિમિત્તોથી દુર્ગુણો જોર કરે, જે નિમિત્તોથી આત્મગુણો ઉપર અવરોધ આવે, જે નિમિત્તોને કારણે જીવ વિષય કશાયની વૃત્તિઓ ઉપર ખેંચાય, આવા બધા નિમિત્તોથી દૂર રહેવું ઘટે છે. દૂર રહે ત્યારે કોઈ એમ કે નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્ત કાંઈ કરતું નથી, ગમે તેવું હોય આપણે શું આવું ડાપણ ન કરવું, આને કહેવાય બુદ્ધિનો ભ્રંશ. અને અત્યારે પાંડિત્ય વધી ગયું છે, સમજ ઓછી છે અને પંડિતાઈ તર્ક વધારે છે અને સમજણ ઓછી છે, વાદ વિવાદ વધારે છે સમજણ ઓછી છે, બહુ સમજણ ઓછી છે, ગંભીરતા નથી, ધીરતા નથી, એટલું આપણું વિચાર શક્તિની ગહનતા નથી, ઊંચાઈ નથી, સુપરફ્લુઅસ કીધું નથી કે તરત જ અમે પ્રતિકાર. વાત આપણે સત્સંગમાં થઈ હતી, સ્થિતિ આપણી કેવી છે તો કે જનરલી વી ડુ નોટ લિસન ટુ અન્ડરસ્ટેન્ડ, વી ડુ નોટ લિસન ટુ અન્ડરસ્ટેન્ડ, અમે સમજવા માટે સાંભળતા નથી, વી લિસન ટુ રિપ્લાય, અમે જવાબ દેવા માટે સાંભળીએ છીએ, બસ તૈયાર જ છે એની પાસે તર્ક વિતર્ક યુક્તિ પ્રયુક્તિ. એટલા બધા જીવની અંદર તોફાન છે બધા, એ ક્યારેક સત્સંગ સાંભળે છે તો પણ સમજવા માટે સાંભળતો નથી. હી ડઝ નોટ લિસન ટુ અન્ડરસ્ટેન્ડ, હી લિસન ટુ રિપ્લાય, એ જવાબ દેવા માટે સાંભળે છે કે આમ કીધું ને એનો આ જવાબ છે, આમ કીધું ને એનો આ જવાબ છે, જ્ઞાનીની આ વાત આવી ને એનો આ જવાબ છે, એની પાસે જવાબો છે. જ્ઞાનીની વાતનો પ્રતિવાદ કરવા માટેનો ઉત્સાહ ઘણો છે, સમજવાની ગંભીરતા ધીરતા ઊંચાઈ ઓછી છે, સમજણ ઓછી છે, ઉગ્રતા અધિક છે. શું થાય તો ક્યારેક સત્સંગ પણ આપણને ઉપકારી થતો નથી. તો કહ્યું તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. પછી કૃપાળુદેવના શબ્દ પ્રયોગ, ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. આ સ્વદશા મારી પોતાની ઉપાદાનની યોગ્યતા, જેટલા જે કઈ નિમિત્ત આવે તો ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે નિમિત્ત બદલાય છે, પ્રસંગે પ્રસંગે નિમિત્ત બદલાય છે. મિત્રોની સાથે જઈએ પ્રસંગ જુદો છે, નિમિત્ત જુદા થવાના, કુટુંબની સાથે જઈએ જુદા થવાના, ટણક ટોળકી સાથે જઈએ જુદા થવાના, કોઈ જુગારીઓનો સંગ થયો, કોઈ શરાબીઓનો સંગ થયો, નિમિત્ત જુદા થવાના. તે સમયે ખૂબ જાગૃત રહીને પોતાની સ્વદશા સમજે કે આ નિમિત્તની સામે હું જીગ ઝીલી શકું એમ નથી, નિમિત્ત કંઈ નહીં કરે, મને કંઈ નહીં થાય, આવું બફમમાં કોઈ દિવસ રહેવું નહીં. જ્યાં સુધી આત્મબળ જાગ્યું નથી, જ્યાં સુધી જીવનું આત્મબળ જાગ્યું નથી, ત્યાં સુધી એને સમજવું જોઈએ કે નિમિત્તના આગળ મારી દશા નબળી છે કે સબળી, એનું યથાર્થ મૂલ્યાંકન કરવું જોઈએ. ન હોય તો ન સમજવું કે આ ધંધો મારે કરવા જેવો. રોગની બાબતમાં ખબર છે, એને ખબર છે કે મને ભયંકર ડાયાબિટીસ છે, તો એ સમજે કે મારે સાકરનો પ્રયોગ કરવા જેવો નથી. બહુ શરદી થઈ જતી હોય તો કે ગમે તેવું દહીં ને છાશ છે સાહેબ મારે કંઈ જોઈ, કેમ કે એ નિમિત્ત સમય હું જીગ ઝીલી શકું એમ નથી. મારી તાસીર, મારી પ્રકૃતિ, મને બહુ ઠંડી હવા આવે તો આમથી, આ બધી બાબતમાં જાગૃત, કારણ કે દેહનું અભિમાન ઘણું છે, દેહનો રાગ ઘણો છે, દેહનો અધ્યાસ ઘણો છે, એ બાબતમાં એટલો જાગૃત, ડોક્ટર કરતાં વધારે જાણે અને હંમેશા પોતાની તાસીર તો પોતે જ જાણે કે બીજો કાંઈ જાણે, એ સમજે કે આ મને માફક આવશે નહીં, આગ્રહ કરો માં ભાઈ સાહેબ અથવા તો હું ત્યાં નહીં જાઉં, પછી આવું લેવું પડે અને મને અનુકૂળ આવતું આ બાબતમાં જાગૃત છે. પોતાની દેહ દશા નહીં, સ્વદશા માટે જાગૃત ખરો જીવ, કે હું આ આવા તોફાનમાં નહીં જાઉં, આપણું કામ નહીં. આખો દી નાચ નખરા ચાલતા હોય એમાં મારી સ્વદશા ઉપર દેતા આમાં મારું કામ નહીં, મારું આત્મબળ. હું સ્થૂલીભદ્ર નથી, હું ગજસુકુમાર નથી, હું મેતારક નથી, હું ભરત ચક્રવર્તી નથી, હું મરુદેવી માતા નથી કે હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરું, અરીસા ભવનની અંદર મને કેવળ જ્ઞાન થાય, હજુ મારી ક્ષમતા. એ બધા જીવોને નિમિત્ત નહીં, પણ એમની ક્ષમતા એટલી બધી હતી કે જેથી કરીને વિપરીત નિમિત્તમાં પણ એને સત્યની ઉપલબ્ધિ થઈ. વિપરીત નિમિત્તમાં પણ સત્યની ઉપલબ્ધિ થઈ. અરીસા ભવન મહેલ એ ત્યાગનો કોઈ કારણ નિમિત્ત બની શકતું નથી, પણ એમનું ઉપાદાન એટલું જબરજસ્ત હતું કે એને એ નિમિત્ત તરીકે વીટી ગઈ તો એના વીટીના વિયોગની અંદર એને વિચાર કર્યો કે ઓહો, આ મારી આંગળીની શોભાનું કારણ હોય તો આ હું નહીં. કેટલી બધી એમની સ્વદશા કેટલી મજબૂત છે. જગતના જીવો સ્વદશાના પ્રાબલ્યના આધાર ઉપર જ્ઞાન પામે છે. આપણે સમજીએ છીએ કે એને આમ થયું જ્ઞાન થયું, એને આમ થયું જ્ઞાન થયું, ન થાય. ગજસુકુમાર થાય તો મુખને સગડી માથે તને ખબર પડે, જો થઈ જતું હોય તો. જ્ઞાની કે છે, બહુ સમજવાની વાત કરે છે. સ્વદશા ઉપર દ્રષ્ટિ દે જ્યારે નિમિત્ત આવે ત્યારે, કે આ નિમિત્ત મને કલ્યાણકારી થાય એમ છે, આ નિમિત્ત મને ઉપકારી થાય એમ છે. અને ઉપકાર હંમેશા આત્મકલ્યાણ અને આત્મહિતની દ્રષ્ટિએ જ વિચારવાનું. આજ મુમુક્ષુ કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. એને તો બધાનું પારખું એક જ દ્રષ્ટિકોણથી કરવું છે કે મને આત્મકલ્યાણમાં આ ઉપકારી થઈ શકે એમ છે તો બરોબર છે, નહીં તો મને એનો કોઈ ઉપયોગ નથી. મારા પરિણામોને અસર કરે વિપરીતપણે એવો કોઈ સંગ અથવા એવો કોઈ પ્રસંગ મારે જોઈતો. આ બધા અસત પ્રસંગ છે અને અસત્સંગ છે કે જે મારા પરિણામને વિપરીત અસર કરે છે. ગમે તેવો સારો આયોજન કેમ ન હોય, ગમે તેવું સારું આયોજન હોય તો પણ મારા માટે લાભદાયક નથી. જ્ઞાની કહે છે કે ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. સ્વદશા એટલે આત્મદશા, પોતાની શાસ્ત્રીય ભાષામાં કહીએ તો ઉપાદાન શક્તિ, ઉપાદાનનું સામર્થ્ય. પણ પછી એમ કહે કે હું તો સિદ્ધ સમજું, ઉપાદાનમાં તો હું જેવો સિદ્ધ પરમાત્મા એવો જ હું પરમાત્મા છું. કૃપાળુ દેવે કીધું છે આવા બફમમાં ન રહેવું. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને, રહી ભ્રાંતિમાં સ્થિત, ભ્રાંતિમાં રહી છે. આ ભ્રાંતિ જ થશે કે હું તો પરમાત્મા જ છું, હું તો ભગવાન જ છું. આત્માને બંધ કેવો, આત્માને મોક્ષ કેવો? બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માહી વર્તે મોહા વેશમાં શુષ્ક જ્ઞાની તે. આ બધા શબ્દના જ્ઞાનીઓ ખ્યાલ રાખો. સ્વદશા, આ સ્વદશાનું મૂલ્યાંકન કરે એ મુમુક્ષુ, એનામાં એ દ્રષ્ટિ આવવી જોઈએ. પત્રમાં છેલ્લે લખે, તમારું પત્ર મળ્યું છે, આજ પર્યંત સર્વ ભાવે કરીને ખમાવું છું. આ બધા પર્યુષણ પછીના પત્રો છે, 636 પત્રો અહીંયા પૂરો થાય છે. નિમિત્તનો પત્ર જબરજસ્ત પત્ર છે. આ વ્યવહારિક જેને કહીએ એ સમજણનું આ પત્ર છે, નહીં તો તાત્વિક દ્રષ્ટિએ કહીએ તે નિમિત્ત એ પર છે, છતાં સમજણ કેળવવી પડે. પત્રાંક 637, વવાણિયા, ભાદ્રપદ સુદ નોમ, ગુરુવાર 1951. આજ દિન પર્યંત સર્વ ભાવે કરી કમાવું છું. નીચે લખેલા વાક્ય તથારૂપ પ્રસંગે વિસ્તારથી સમજવા યોગ્ય છે. અનુભવ પ્રકાશ ગ્રંથમાંનો શ્રી પ્રહલાદજી પ્રત્યે સદગુરુદેવે કહેલો ઉપદેશ પ્રસંગ લખ્યો તે વાસ્તવ છે. તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાની પુરુષોએ જાણ્યો નથી, એ જ વિનંતી. અનુભવ પ્રકાશ નામનો ગ્રંથ છે અને એ ગ્રંથની અંદર પ્રહલાદજી અને સદગુરુદેવ, જેમ પરમાત્મા પ્રકાશની અંદર જેમ જોગેન્દુદેવ અને પ્રભાકર ભટ્ટ આનો સંવાદ ચાલે છે, એમ જુદા જુદા ગ્રંથોની અંદર આવા એક સામે જિજ્ઞાસુ શિષ્ય હોય છે. અહીંયા પ્રહલાદજી અને સદગુરુદેવનો સંવાદ છે, એનો એ ઉપદેશ પ્રસંગ છે એનો. એ પ્રસંગની અંદર એણે જે પ્રકારે પ્રસંગ કહ્યો છે, કૃપાળુદેવે એનું સાર સૂત્ર અહીંયા મૂક્યું છે. આખો પ્રસંગ આપણી પાસે અત્યારે છે નહીં અને એ ગ્રંથને વાંચી એ અત્યારે આપણો વિષય નથી. એ કહે છે કે એવું જે કહ્યું છે એની અંદર સદગુરુદેવે, શું કે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાની પુરુષોએ જાણ્યો નથી. કૃપાળુદેવ કહે છે એમાં જે કહ્યું છે એમાંથી સાર સૂત્ર આ છે કે સદગુરુદેવે જે કહ્યું છે, શું કે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન, પોતાના સ્વદશા ઉપર, આત્મ સ્વરૂપ ઉપર તથારૂપ નિર્વિકલ્પ ઉપયોગ, હું સર્વથી પર છું, સર્વથી ભિન્ન છું, અસંગ છું, આવું જો પોતાના સ્વરૂપ ઉપર એની અખંડ સ્વરૂપ મારું, અખંડ સ્વરૂપ મારું શું છે તો કે ભિન્ન સર્વથી અસંગ કેવળ અખંડ જ્ઞાયક આત્મા છું. જો મારી અખંડતા કોઈ હોય અનાદિ કાળથી આજ સુધીની અને અનંત કાળ સુધીની, નરક નિગોદથી માંડીને સિદ્ધપદ સુધીની, તો એક તત્વ મારું હોય અખંડ તો જ્ઞાયકતાનું છે. જીવમાં જ્ઞાયકતા નિગોદ અવસ્થામાં પણ છે, નારકીમાં પણ છે, એકિન્દ્રિયપણામાં પણ છે અને સિદ્ધ અવસ્થામાં પણ છે. અખંડ જ્ઞાયક હું જ્ઞાતા છું, જ્ઞાતા છું, જ્ઞાતા છું, જ્ઞાતા દ્રષ્ટાપણું આ મારું શાશ્વત સ્વરૂપ છે. એ અખંડ સ્વરૂપ મારું કે જે સ્વરૂપ ક્યારેય ખંડિત થતું નથી, ગમે તેટલા આવરણ આવે તો પણ આત્મા ક્યારેય અશુદ્ધ પૂર્ણપણે થતો નથી. અક્ષરના અનંતમાં ભાગે પણ એનું જ્ઞાન સ્વભાવ જાગૃત છે છે અને માટે જ એ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. એટલે જ્ઞાની પુરુષોએ એ દાર્શનિક ભાષામાં કહ્યું છે કે અસંખ્ય પ્રદેશ એના કર્મથી ગાઢ અવરાયેલા છે નિગોદના જીવોના, પણ એમાંના આઠ પ્રદેશ જેને રૂચક પ્રદેશ કહેવામાં આવે છે તે તો શુદ્ધ શુદ્ધ અને શુદ્ધ જ છે. આ મારું અખંડપણું છે, મારામાં રહેલી શુદ્ધિ છે એ અખંડપણે છે. હર કોઈ અવસ્થામાં, હર કોઈ પર્યાયમાં, હર કોઈ સ્થિતિમાં અખંડપણે છે. અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન, આ પોતા વિશેની આને પોતાને ખ્યાલ આવે કે આત્મા ક્યારે કુટસ્થ અથવા મૂઢ નથી, કેવળ મૂઢ. જે વેદાંતની અંદર એક કલ્પના આવે છે કુટસ્થ પથ્થર જેવો, નહીં, જીવ ક્યારે પણ પથ્થર જેવો મૂઢ થઈ શકે, ગમે તેટલા પરિવર્તન આવે કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ, એનો સ્વભાવ જ્ઞાતાનો છે. જ્ઞાતા દ્રષ્ટા એ જીવનો પ્રગટ સ્વભાવ છે. આત્મસિદ્ધિમાં શિષ્ય પૂછ્યું છે કે આ આત્મા કે દેખાતો નથી, જણાતો નથી, એનું રૂપ નથી, એનો આકાર નથી, સાહેબ આનું કંઈક એંધાણ તો આપો. આત્મા 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 કરો છો આખો દિવસ, અમારે આત્મા પકડવો, આત્મા જાણવો, આત્મા સંભાળવો, આનું એંધાણ શું? સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. આત્મસિદ્ધિની અંદર આ આત્માનો ચમકારો આપ્યો છે કે એની કોઈ પણ અવસ્થા નિત્ય નિવોધથી શરૂ કર અને સિદ્ધપદ સુધીની લે, કોઈ પણ અવસ્થા, સર્વ અવસ્થા. ઉદાહરણ તો પછી આપ્યું છે, સમજાય આપણે એટલા માટે, કારણ કે આપણને તો આ એકેય નિગોધ સિદ્ધપદ આ એકેય લક્ષમાં ન આવે. તો કે બાળાદી વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. આ એક છે, જાગૃત છે. બાળ અવસ્થા જુદી, કુમાર અવસ્થા જુદી, તરુણ અવસ્થા જુદી, યુવા અવસ્થા જુદી, પ્રૌઢ અવસ્થા જુદી, વૃદ્ધા અવસ્થા જુદી. આ બધાની અંદર પરિસ્થિતિ બદલાય, પર્યાયો બદલાય, પરિણામો બદલાય, પણ બધાને જાણનાર તો તું એક, તું એક, તું એક અખંડ જ્ઞાયક, તું એક. તને જેવી સ્મૃતિ થાય તો બાળપણની, તો એ તું એને જાણે છે. એ અવસ્થા તો રહી નથી, એને તો 60 વર્ષ વયાગ્ય આવે એવા કોઈ સંયોગ પણ નથી, છતાં તને જાણમાં છે. યુવા અવસ્થાનું છે, બાળપણનું છે, અને એ જેટલું જેમ એક જીવનનું જાણમાં છે એમ જ્ઞાન થઈ સંપૂર્ણ પરિભ્રમણ જાણવું. અનંત કાળ આમને આમ ચાલ્યો, અનંત કાળ સુધી કેટલા પરિણામો થયા, કઈ કઈ યોનિમાં જીવ આથડ્યો, કઈ કઈ ગતિમાં રખડ્યો, હું ભૂલ્યો, આથડ્યો, રઝડ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. આ જ્યારે અંદર અવલોકન કરે છે ત્યારે એને એમ થાય છે કે મારી રઝડપાટ કોઈ આ જન્મની વાત હું નથી કરતો પ્રભુ, હું બહુ ભૂલી ગયો, તો આ જન્મની વાત નથી મારી, આ કથની મારી જન્મો જન્મની છે. અનંત જન્મોથી આ જે કંઈ આ ચાલે છે એની કથની આપણી પાસે કરું છું. જ્ઞાની કહે છે, આ બધું તું જાણસ, તારું અનંતનું પરિભ્રમણ તું જાણી શકીશ, જ્યારે સ્વદશા ઉપર લક્ષ આપીશ ત્યારે ખ્યાલ આવશે કે આ જીવ જીવ ક્યાં ક્યાં જઈ આવ્યો છે. જ્ઞાનીઓએ આગમની અંદર કહ્યું છે, એવી કોઈ ગતિ નથી, એવી કોઈ યોની નથી, એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં આ જીવે અનંત જન્મ મરણ કર્યા ન હોય. એવો કોઈ જીવ નથી કે જેની સાથે આ જીવ સ્વજનના સંબંધે બંધાયેલો ન હોય. આવી જ્યારે જ્ઞાન દશામાં વિચાર કરી શકાય, આ ચર્મચક્ષુનો વિષય નથી, પણ જ્ઞાન ચક્ષુની અંદર આવે ત્યારે પોતાને પોતાનું અનંત પરિભ્રમણ નજર સમક્ષ લાગે કે વાત તો સાચી છે, હું તો સનાતન છું, અચલો અયમ સનાતન, હું અખંડ જ્ઞાયક છું. આ મારી જ્ઞાયકતા પ્રગટે, અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન, એ સિવાય અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાની પુરુષોએ જાણ્યો નથી. દુઃખને મટાડવા માટે દવાઓ મળશે, મલમપટ્ટાઓ મળશે, પરંતુ આ જે સ્વરૂપનું દુઃખ છે એ જ્ઞાન સિવાય ન જાય. સ્વરૂપનું દુઃખ છે જે, એનું અજ્ઞાન છે, એ જ્ઞાન સિવાય નહીં જાય. આત્મ અજ્ઞાનથી પ્રાપ્ત થયેલા દુઃખો, યશોવૈજયજી મહારાજ એ શરૂઆત કરે છે ગ્રંથની, એમાં લખે છે કે આત્મ અજ્ઞાનથી પ્રાપ્ત થયેલા દુઃખો આત્મજ્ઞાનથી નાશ થાય છે. સીધી સાદી વાત છે. તો મારા તમામ દુઃખોનું કારણ આત્મ સ્વરૂપનું અજ્ઞાન છે. સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન જ છે. કૃપાળુદેવે પત્રમાં પહેલું વાક્ય મૂક્યું, સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય. અહીંયા સર્વની વાત કરી, દુઃખ સર્વ, ક્લેશ સર્વ, અને ઉપાયમાં શબ્દ લેખો એક, એક આત્મજ્ઞાન છે. ફિલ્મનું પદ ગમે, લાખ દુઃખો કી એક દવાઈ ક્યું ના અજમાય, માલિશ, તેલ માલિશ, તેલ માલિશ કરીશ, કલાકે ખારું લાગશે. મારા ભાઈ સત્સંગ કર, આ જ્ઞાન મળશે, જન્મ જન્મનું તારું આ અજ્ઞાનના જનિત દુઃખો ટળી જશે, તારા ક્લેશ ટળી જશે, તારી પીડા ટળી જશે, તારી વ્યથા ટળી જશે, તારા ક્લેશ સંકલેશના પરિણામો શાંત થશે. એ સિવાયનો બીજો કોઈ ઉપાય, આમાં શબ્દ પ્રયોગ સરસ મૂક્યો છે કે સર્વ દુઃખ મટાવવાનો ઉપાય જ્ઞાની પુરુષોએ જાણ્યો નથી. અજ્ઞાની પાસે ઘણા ઉપાય છે, તો હું અજ્ઞાનીનો સંગ લઈશ તો તરત એમ કે એમાં શું આ મટાડવામાં આવને, મારી પાસે અનેક પ્રકારના ઉપાય છે. આપણી પાસે બધું સબ બંદર કે વેપારી ઘણા હોય છે, તું કે તારી જે મુસીબત હોય બોલ, હું બધું કરી દઉં તને. અહીંયા કે છે જ્ઞાની પુરુષોએ આ સિવાય બીજો કોઈ ઉપાય જાણ્યો? તારે સુખી થવું છે તો સુખી થવાના પુસ્તકો વિચાર, સુખી થવાના 700 ઉપાય. અરે રેવા દે ને બાપા, આ 700 એ 700માં દુઃખી થઈશ. સુખી થવાના 7 રસ્તા, અને એના પ્રવચનો ચાલે, એના શિબિર થાય, એના સેમિનાર થાય, એમાં હારો 2000 ફી લઈ જાય, એની વિડીયો મળે. અને આ ઘેલા લોકો એવા છે કે જ્ઞાની પુરુષોએ જે ઉપાય કીધો છે કે તારું અખંડ જ્ઞાયકપણા સિવાય તું સુખી થઈ શક નહીં, તો આ DVD મૂકે મને, આપણે આજે આ જોવાનું છો, સુખી થવાના ઉપાય. પછી શાંતિના 100 ઉપાય, શાંતિના 100 ઉપાય આપણે જોવાના, જોયા કરે, નિર્ણય કરે. કેટલા થયા? નો થાય ભાઈ, આ કંઈ ક્રિકેટનો ખેલ નથી કે આટલા રન થયા આટલા બાકી. આ સિવાય જ્ઞાની હોય બીજો કોઈ ઉપાય જોયો નથી. અહીંયા પત્રાંક 637 પૂરો થાય છે, અને અહીંયા આપણે અહીંયા આપણા સ્વાધ્યાયને વિરામ આપીશું. સત્પુરુષોનું યોગબળ, જગત કલ્યાણ.